એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપનું. આજે આપણે એક એવી દુનિયામાં ઊંડા ઉતરવાના છીએ જે એમ કહીએ તો ઘણીવાર ખૂબ આકર્ષક લાગે, ક્યારેક અટપટી પણ લાગે, અને હા, ચોક્કસપણે મોંઘી તો લાગે જ છે, સમકાલીન કળાની દુનિયા.
હા, પણ આપણે ખાલી રંગો કે પછી આકારોની જ વાત નથી કરવાના, ખરું ને?
બિલકુલ નહીં. આજે આપણે જરા પડદા પાછળ જોઈશું, સમજવાની કોશિશ કરીશું કે આજના સમયમાં કળા કેવી રીતે પૈસા, પાવર અને હા, પોલિટિક્સ સાથે જોડાયેલી છે.
અને આ સમજવામાં આપણને મદદ કરશે બ્રિટિશ કલા વિવેચક જુલિયન સ્ટેલાબ્રાસ. આપણે એમના પુસ્તકો, ખાસ કરીને કન્ટેમ્પરરી આર્ટ, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન, અને એમનું જે વિસ્તૃત કામ છે કન્ટેમ્પરરી આર્ટ, એના પર નજર કરીશું.
પણ આ બધું સમજવું આજે જરૂરી કેમ છે? મતલબ શું ફેર પડે છે?
ફેર પડે છે કારણ કે આપણે એવા સમયમાં છીએ જ્યાં બજાર એટલે કે માર્કેટ લગભગ બધું જ નક્કી કરતું હોય એવું લાગે છે. પેલી નિયો લિબરલ વિચારધારાની વાત છે ને, કે જ્યાં બજાર જ સર્વોપરી.
તો પછી કળા જેવી આમ તો એકદમ સર્જનાત્મક ગણાતી વસ્તુ, એ પણ આમાંથી બાકાત કઈ રીતે રહી શકે? શું એ ખાલી શુદ્ધ અભિવ્યક્તિ છે કે પછી એ પણ એક મોટો બિઝનેસ છે?
બસ આ જ સવાલ સ્ટેલાબ્રસ ઉઠાવે છે, અને એ આપણને આજની કળાની દુનિયા, પેલી મોટી ગેલેરીઓ, મ્યુઝિયમો, કરોડોની બોલી લાગતી હરાજીઓ, એ બધાને એક અલગ જ નજરથી જોતા શીખવે છે.
અને એ આપણને પૂછવા પ્રેરે છે કે અમુક કલાકૃતિઓ આટલી બધી, મતલબ આટલી બધી મોંઘી કેમ હોય છે, અને અમુક વાર જે સાવ વિચિત્ર લાગે એવી કળાને પણ આટલું મહત્વ કેમ મળે છે?
બરાબર. તો ચાલો આ આખી રસપ્રદ દુનિયાને સમજવાની શરૂઆત કરીએ. જુલિયન સ્ટેલાબ્રાસ કોણ છે એ જાણીને.
હા, કોણ છે આ વ્યક્તિ જે આપણને કળા જગતનું આવું જરા હટકે ચિત્ર બતાવે છે?
જો, જુલિયન સ્ટેલાબ્રાસ બ્રિટનના જાણીતા કળા ઇતિહાસકાર છે, વિવેચક છે અને ફોટોગ્રાફર પણ છે. અને એ લંડનની ખૂબ પ્રતિષ્ઠિત સંસ્થા કોર્ટોલ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ત્યાં પ્રોફેસર છે. આ સંસ્થા કળાના ઇતિહાસના અભ્યાસ માટે દુનિયાભરમાં જાણીતી છે, એટલે વિષયના ઊંડા જાણકાર તો છે જ.
એ તો ખરું, પણ એમની ખાસ વાત શું છે? મતલબ બીજા કળા ઇતિહાસકારોથી એ કઈ રીતે જુદા પડે છે?
એમની ખાસ વાત એ છે કે એ કળાને ફક્ત કળા તરીકે, એટલે કે ખાલી એના સૌંદર્ય તરીકે નથી જોતા. એને સમાજ, રાજકારણ અને ખાસ કરીને અર્થશાસ્ત્રના સંદર્ભમાં મૂકીને જુએ છે.
અચ્છા.
એમના પર માર્ક્સવાદી વિચારધારા અને ફ્રેન્કફર્ટ સ્કૂલ, જે જર્મન વિચારકોનું જૂથ હતું જે માસ કલ્ચર, સમાજ, અર્થતંત્ર એ બધાના સંબંધો પર સવાલો ઉઠાવતું હતું, એનો પ્રભાવ દેખાય છે.
ઓહ, એટલે એ ખાલી કલાકૃતિ કેવી દેખાય છે એના પર જ નહીં, પણ એની પાછળની આખી સિસ્ટમ પર ધ્યાન આપે છે. પૈસા ક્યાંથી આવે છે, કોણ નક્કી કરે છે કે શું મહત્વનું ગણાશે, એ બધું.
એક મોટો ઉદ્યોગ બની ગઈ છે કેવી રીતે કોર્પોરેટ જગત અને બ્રાન્ડિંગ સાથે એના સંબંધો બંધાયા છે. એટલે એ કળા જગતના અંદરના માણસ પણ છે અને સાથે સાથે એના તીવ્ર વિવેચક પણ, એટલે એમની વાતમાં દમ છે.
તો પછી આ પુસ્તકો દ્વારા સ્ટેલાબ્રાસનો મુખ્ય સંદેશ શું છે? આજની જે કળા છે, સમકાલીન કળા, મતલબ કે લગભગ 1960 કે 80 પછીની, એના વિશે એ શું કહેવા માંગે છે?
એમનો મૂળ તર્ક, જે મેં કહ્યું એમ, થોડો ચોંકાવનારો છે. એ કહે છે કે આજની કળાને સમજવી હોય ને તો ફક્ત એના દેખાવ, રંગરૂપ કે પછી કલાકારે શું વિચાર્યું હશે એટલું જાણવું પૂરતું નથી.
તો પછી શું જરૂરી છે?
ખરી રીતે સમજવા માટે આપણે એને લેટ સ્ટેજ કેપિટલિઝમ, એટલે કે આજના વિકસિત મૂડીવાદ, અને નિયોલિબરલ ગ્લોબલાઇઝેશન, મતલબ કે બજાર સંચાલિત વૈશ્વિકીકરણના મોટા ચિત્રમાં જોવી પડે. અને હા, માસ મીડિયા સાથે પણ એ ગાઢ રીતે જોડાયેલી છે.
એટલે એમ કે કળા કંઈ હવામાં નથી બનતી, એ જે સમાજ અને અર્થતંત્રમાં બને છે એની જ પેદાશ છે. કદાચ એટલે જ ઘણા લોકોને સમકાલીન કળા અઘરી લાગે છે, અને પેલી કરોડોની કિંમતો જોઈને તો આંચકો જ લાગે છે.
હા, સ્ટેલાબ્રાસ આ રહસ્ય પરથી પડદો ઉઠાવવાનું કામ કરે છે. પુસ્તકનો હેતુ જે છે કે કળા જગતની આ માયા જાળને તોડીને એની પાછળની વાસ્તવિકતા શું છે એ બતાવવી.
એ સમજાવે છે કે શા માટે અમુક કળા આવી દેખાય છે.
બરાબર. અને એનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય છે, અને ઘણીવાર તો એ મૂલ્ય કળાના પોતાના ગુણો કરતાં વધારે તો એના બજાર ભાવ, સ્ટેટસ સિમ્બોલ તરીકેની એની ઓળખ કે પછી રોકાણ તરીકેની એની ક્ષમતા પર આધાર રાખતું હોય છે.
અને સૌથી રસપ્રદ વાત તો એ લાગે છે કે સ્ટેલાબ્રાસ કહે છે કે કળા ઘણીવાર એ જ શક્તિશાળી સિસ્ટમનો ભાગ બની જાય છે જેની એ પોતે ટીકા કરવાનો દાવો કરતી હોય છે.
આજ તો મોટો વિરોધાભાસ છે જેના પર એ ધ્યાન દોરે છે. પુસ્તક શું કરે છે, એ કળા જગતના જે મુખ્ય ખેલાડીઓ છે, પેલી મેગા ગેલેરીઓ, કરોડોની બોલી લગાવતો ઓક્શન હાઉસ, દુનિયાભરમાં ફરતા આર્ટ ફેર, મોટા મ્યુઝિયમ, અબજોપતિ કલેક્ટર્સ, એ બધા કોણ છે, એમની વચ્ચેના સંબંધો કેવા છે, એનું વિશ્લેષણ કરે છે.
એટલે એ આપણને શીખવે છે કે કળાને ખાલી સુંદરતાની દ્રષ્ટિએ નહીં, પણ એક સામાજિક, આર્થિક અને રાજકીય ઘટના તરીકે જોવી જોઈએ.
બરાબર.
તો ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ. સ્ટેલાબ્રાસ આ સમકાલીન કળાની શરૂઆત ક્યાંથી ગણે છે, કોઈ ખાસ સમયે કે ઘટના?
હા, એ 1960ના દાયકાના અંત ભાગને બહુ મહત્વનો માને છે, ખાસ કરીને 1968ની આસપાસનો સમય. એને ધ ક્લાસ ઓફ 68 પણ કહે છે. આ એ સમય હતો જ્યારે યુરોપ અને અમેરિકામાં મોટા પાયે સાંસ્કૃતિક અને રાજકીય ફેરફારો થઈ રહ્યા હતા. વિદ્યાર્થી આંદોલનો, યુદ્ધ વિરોધી દેખાવો, નાગરિક અધિકારોની લડત, ઘણું બધું.
એટલે કલાકારો પર પણ એની અસર થઈ હશે, ખરું ને?
ચોક્કસપણે. કલાકારોએ ખાલી કળાના પરંપરાગત નિયમો, જેમ કે પેઇન્ટિંગ કે શિલ્પ, જે જ કળા કહેવાય એને જ પડકારવાનું શરૂ ન કર્યું, પણ એની સાથે સાથે કળા ક્યાં બને છે, ક્યાં વેચાય છે, કોણ નક્કી કરે છે કે શું સારું છે, મતલબ કે આખી સિસ્ટમને સવાલ કરવાનું શરૂ કર્યું.
એટલે કળા વધુ રાજકીય બની.
હા, અને સામાજિક રીતે પણ સભાન બની. એ સમયે જે નાગરિક અધિકાર ચળવળ, યુદ્ધ વિરોધી આંદોલનો ચાલતા હતા, એ બધાની અસર હતી.
અને આ સમયે જ કદાચ નવા પ્રકારની કળા પણ આવી હશે જે પરંપરાગત ન હોય.
બરાબર. કલાકારો પેલી ગેલેરી અને બજારના બંધનમાંથી છૂટવા માંગતા હતા. આમાંથી જ પેલું કોન્સેપ્ચ્યુઅલ આર્ટ, જ્યાં વિચાર વધુ મહત્વનું છે વસ્તુ નહીં, લેન્ડ આર્ટ, જ્યાં કળા કુદરતમાં જ બને, પરફોર્મન્સ આર્ટ, જ્યાં કળાકાર પોતે જ માધ્યમ બને છે, આવા બધા સ્વરૂપો આવ્યા. એ લોકો ખરેખર નિયમો તોડી રહ્યા હતા, બ્રેકિંગ ધ રૂલ્સ.
પણ પછી અહીં એક રસપ્રદ વળાંક આવે છે, નહીં?
હા.
જે કળા આટલી બધી વિદ્રોહી હતી, સિસ્ટમને પડકારતી હતી, એ જ કળા આટલી ફેશનેબલ અને આટલી મોંઘી કેવી રીતે બની ગઈ?
આજ સ્ટેલાબ્રાસનો મુખ્ય મુદ્દો છે. થયું એવું કે સમય જતાં આ પડકારરૂપ ગણાતી કળા પણ ધીમે ધીમે પેલી બજાર વ્યવસ્થામાં સમાઈ ગઈ.
એટલે કઈ રીતે?
એની જે નવીનતા હતી, એનો જે બૌદ્ધિક દાવો હતો, અને એનું પેલું એન્ટી એસ્ટેબ્લિશમેન્ટ એટલે કે સ્થાપિત વ્યવસ્થા વિરોધી વલણ હતું, આ બધું જ એને એક લક્ઝરી આઇટમ તરીકે વેચવાનું કારણ બની ગયું. જે શરૂઆતમાં સિસ્ટમનો વિરોધ કરવા માટે હતું, એ પોતે જ એક ફેશનેબલ કાઇન્ડ ઓફ આર્ટ બની ગયું.
અચ્છા, એટલે નિયમો તો તૂટ્યા, પણ પછી એ જ કળા દુનિયાભરમાં ફેલાઈ કેવી રીતે? અહીં વૈશ્વિકીકરણની ભૂમિકા આવે છે, બરાબર? સ્ટેલાબ્રાસ આ વિશે શું કહે છે?
હા, વૈશ્વિકીકરણ સ્ટેલાબ્રાસના વિશ્લેષણમાં બહુ મહત્વનું છે. એ વૈશ્વિક કળા સર્કિટના ઉદયની વાત કરે છે. હવે આ શું છે? તો કે આ એક આખું નેટવર્ક છે, ખબર છે, જેમાં મોટા આંતરરાષ્ટ્રીય આર્ટ ફેર આવે,
જેમ કે પેલું આર્ટ બેઝલ.
બરાબર. આર્ટ બેઝલ, જે હવે હોંગકોંગ અને મિયામીમાં પણ થાય છે, પછી વેનિસ બાયનિયલ જેવા મોટા પ્રદર્શનો. બાયનિયલ એટલે દર 2 વર્ષે યોજાતું મોટું આંતરરાષ્ટ્રીય કળા પ્રદર્શન. અને દુનિયાભરમાં ઓળખાતા સુપરસ્ટાર કલાકારો, આ બધું મળીને એક સર્કિટ બને છે.
અને શું આનાથી કોઈ એક ખાસ પ્રકારની ગ્લોબલ કળા શૈલી બની છે, એમનું એવું કહેવું છે?
હા, સ્ટેલાબ્રાસ એવું જ માને છે. એ કહે છે કે આ સર્કિટ એક સમાન, જાણે કે આંતરરાષ્ટ્રીય શૈલીને પ્રોત્સાહન આપે છે. હવે આ કેવી કળા હોય? મોટાભાગે મોટા કદના ઇન્સ્ટોલેશન્સ હોય, વિડીયો આર્ટ હોય, ટૂંકમાં એવી કળા જે એક દેશમાંથી બીજા દેશમાં સહેલાઈથી લઈ જઈ શકાય અને જુદી જુદી સંસ્કૃતિના લોકો થોડું ઘણું સમજી પણ શકે.
જાણે કે પેલી વ્હાઇટ ક્યુબ ગેલેરી માટે જ બની હોય એવી.
બરાબર. પેલી સાદી સફેદ દિવાલો વાળી આધુનિક દેખાતી ગેલેરીઓ માટે જ બની હોય એવું લાગે.
પણ આની સ્થાનિક કળા પરંપરાઓ પર શું અસર પડતી હશે? અને શું એ સારી વાત નથી કે બિન પશ્ચિમી કલાકારોને પણ આ ગ્લોબલ સ્ટેજ પર સ્થાન મળે છે?
અહીં સ્ટેલાબ્રાસ એક ચેતવણી હેવું આપે છે. એ પૂછે છે કે શું આ ખરેખર સાંસ્કૃતિક આદાનપ્રદાન છે કે પછી નિયો કોલોનિયલિઝમનું, એટલે કે નવ વસાહતીવાદનું નવું સ્વરૂપ છે. શું બિન પશ્ચિમી કલાકારો પર એવી કળા બનાવવાનું દબાણ આવે છે જે દેખાવમાં સ્થાનિક લાગે પણ ખરેખર તો પશ્ચિમી બજારને ગમે એવી હોય?
ઓ,
ચીનના કલાકાર છે આઈ વે વે. એ આવા ગ્લોબલ સિસ્ટમમાં કેવી રીતે કામ કરે છે અને સાથે સાથે એની ટીકા પણ કરે છે, એ આખી જટિલતા દર્શાવે છે. સ્ટેલા બ્રાસની ચિંતા એ છે કે આખરે આ બધું સાંસ્કૃતિક એકરૂપતા તરફ તો નથી જઈ રહ્યું? લે, એવી કળા જે એમણે કહ્યું એમ બધે જ છે અને ક્યાંય નથી.
અને આ આખી વૈશ્વિક સર્કિટ પાછળનું મુખ્ય એન્જિન તો પૈસા અને બજાર જ છે એવું લાગે છે.
મનો મુદ્દો છે, એ બતાવે છે કે કેવી રીતે કળા જગત પહેલાં જે ગણ્યા ગાંઠ્યા જાણકારોનું નાનું બજાર હતું એમાંથી અબજો ડોલરના વૈશ્વિક ઉદ્યોગમાં ફેરવાઈ ગયું છે. અને આ નવું બજાર મોટાભાગે રોકાણ અને સ્પેક્યુલેશન એટલે કે સ્પેક્યુલેશન પર ચાલે છે.
આ ઉદ્યોગના મોટા ખેલાડીઓ કોણ છે, એમાં કોનો સમાવેશ થાય?
એમાં આવે છે મેગા ગેલેરીઓ જેમ કે ગાગોસિયન કે હોઝર એન્ડ વેર્થ, જેમની દુનિયાભરમાં શાખાઓ છે. પછી મોટા ઓક્શન હાઉસીસ, સોથબીઝ, ક્રિસ્ટીઝ, જેમના રેકોર્ડ બ્રેક વેચાણના સમાચારો આપણે વાંચતા હોઈએ છીએ.
હા, કરોડોમાં વેચાય પેઇન્ટિંગ્સ.
બરાબર. અને ખૂબ જ અમીર કલેક્ટર્સ. આ કલેક્ટર્સ માટે કળા ઘણીવાર શોખ કરતા વધારે તો સ્ટેટસ સિમ્બોલ હોય છે અને એક નાણાકીય રોકાણ, એક એસેટ હોય છે.
તો પછી આવા બજાર સંચાલિત વાતાવરણમાં કયા પ્રકારની કળાને વધુ પ્રોત્સાહન મળતું હશે?
મોટેભાગે એવી કળા જે દેખાવમાં આકર્ષક હોય, મતલબ કે સ્પેક્ટેક્યુલર હોય, જે સહેલાઈથી ખરીદી વેચી શકાય એટલે કે કોમોડિટી જેવી હોય, અને જેની સાથે કોઈ પ્રખ્યાત બ્રાન્ડ નેમ કલાકાર જોડાયેલો હોય.
કોઈ ઉદાહરણ?
હા, જેમ કે 90s દાયકાના બ્રિટનના યંગ બ્રિટિશ આર્ટિસ્ટ યુબીએઝ, એમાં ડેમિયન હર્સ્ટ હતા જેમણે પેલા પ્રાણીઓને ફોર્મલડિહાઇડમાં રાખ્યા હતા, અથવા તો જેફ કુન્સ જેમના મોટા ચમકતા બલૂન ડોગ્સ બહુ પ્રખ્યાત છે. એમનો કામ કરોડોમાં વેચાય છે અને ખૂબ ચર્ચા પણ જગાવે છે.
આનો મતલબ એ થયો કે જે કળા કદાચ શાંત હોય, વધુ વિચારવા મજબૂર કરે કે પછી રાજકીય રીતે અસ્વસ્થ કરતી હોય, તેના માટે જગ્યા ઓછી થતી જાય છે. પણ શું બજાર ખરેખર કલાકારને વધુ લોકો સુધી પહોંચવામાં મદદ નથી કરતું?
સારો સવાલ છે. જુઓ, સ્ટેલા બ્રાસ એ સ્વીકારે છે કે બજાર કળાને ફેલાવવામાં મદદ તો કરે છે, પણ એમનો મુખ્ય ભાર એ વાત પર છે કે આ બજારનો જે તર્ક છે એ એટલો હાવી થઈ ગયો છે કે એ પોતે જ નક્કી કરવા લાગે છે કે કઈ કળા બનશે અને કોની કળા દેખાશે.
અચ્છા.
જ્યારે સફળતાનું માપ જ વેચાણ અને પ્રસિદ્ધિ બની જાય ત્યારે સ્વાભાવિક છે કે જે પ્રાયોગિક, અઘરી કે બિનવ્યાપારી કળા છે એના પર દબાણ આવે.
હવે થોડી વાત કરીએ સંસ્કૃતિ, મીડિયા અને ઓળખની. સ્ટેલા બ્રાસ ઉચ્ચ અને નિમ્ન સંસ્કૃતિની જે ભેળસેળ થઈ રહી છે એના વિશે શું કહે છે?
એ કહે છે કે સમકાલીન કળામાં પેલી જે પરંપરાગત ભેદરેખા હતી, ઉચ્ચ કળા એટલે કે મ્યુઝિયમમાં જોવા મળતી કળા અને લોકપ્રિય સંસ્કૃતિ એટલે કે ફિલ્મો, જાહેરાતો, કોમિક્સ, એ જાણે ભૂસાઈ ગઈ છે. દેમેનસ હાઈ લો એન્ડ ધ કલ્ચર ઇન બિટવીન.
એટલે કલાકારો પોપ કલ્ચરમાંથી સીધી પ્રેરણા લે છે?
હા, ઘણા કલાકારો પોપ કલ્ચરમાંથી પ્રેરણા લે છે, એની વસ્તુઓનો ઉપયોગ કરે છે. ફરીથી જેફ કુન્સનું ઉદાહરણ લઈએ, જે સામાન્ય રોજબરોજની વસ્તુઓમાંથી કળા બનાવે છે.
તો શું આ કળાનું લોકશાહીકરણ કહેવાય કે પછી કંઈક બીજું છે?
સ્ટેલા બ્રાસ આની ધરા શંકાથી જુએ છે. એ પૂછે છે કે શું આ ખરેખર કળાને સામાન્ય માણસની નજીક લાવે છે કે પછી ઉચ્ચ કળા પોપ કલ્ચરની લોકપ્રિયતાનો ઉપયોગ કરીને પોતાની જે એલિટ એટલે કે વિશિષ્ટ સ્થિતિ છે એ જાળવી રાખે છે.
એમ કઈ રીતે?
એમનો ઈશારો એ તરફ છે કે ભલે કળા દેખાવનો પોપ કલ્ચર જેવી લાગે, પણ જ્યારે એ ગેલેરીના માહોલમાં મુકાય છે અને એની કિંમત લાખો કરોડોમાં બોલાય છે ત્યારે એ ફરીથી સામાન્ય માણસની પહોંચની બહાર જ રહે છે.
બરાબર. અને મીડિયાનો આટલો બધો ઉપયોગ કેમ દેખાય છે સમકાલીન કળામાં, ખાસ કરીને ફોટોગ્રાફી અને વિડીયોનો?
કારણ કે આપણે છબીઓના યુગમાં જીવીએ છીએ, નહીં? એટલે સ્વાભાવિક છે. સ્ટેલા બ્રાસ ફોટોગ્રાફી અને વિડીયોના પ્રભુત્વ, સ્ક્રીન મેમરીઝ, હાઈટેક, લો આર્ટ્સની વાત કરે છે. એ સવાલ પૂછે છે કે આટલી બધી તસવીરો અને વિડીયો આપણી આસપાસ છે તો કઈ વસ્તુ કોઈ ફોટોગ્રાફ કે વિડીયોને કળા બનાવે છે?
હા, એ પણ એક સવાલ છે.
એ એન્ડ્રિયાઝ ગુર્સ્કી જેવા ફોટોગ્રાફરની વાત કરે છે. એમની તસવીરો જોશો તો એકદમ વિશાળ સિનેમા જેવી લાગે, પેઇન્ટિંગ જેટલી જ ભવ્ય. એટલે ટેકનોલોજીનો ઉપયોગ, ક્યારેક એની ટીકા, ડિજિટલ યુગનો અનુભવ, આ બધું જ સમકાલીન કળામાં દેખાય છે.
અને બીજું શું મહત્વનું છે?
આ ઉપરાંત શરીર અને ઓળખ, ધ બોડી એન્ડ ધ સેલ્ફ, આઇડેન્ટિટી એન્ડ અધરનેસ, આ પણ બહુ મહત્ત્વના વિષયો છે. ઘણા કલાકારો પોતાના શરીરનો ઉપયોગ કરે છે ઓળખ, જાતિ, લિંગ, મૃત્યુદર જેવા મુદ્દાઓ ઉઠાવવા માટે,
જેમ કે પર્ફોમન્સ આર્ટમાં.
હા, પર્ફોમન્સ આર્ટમાં. પછી સિન્ડી શર્મનની ફોટોગ્રાફી છે જેમાં એ જાતે જ જુદા જુદા પાત્રો ભજવે છે. કારા વોકરનું કામ છે જે જાતિ અને ઇતિહાસ પર ધારદાર સવાલો ઉઠાવે છે. આ બધામાં શરીર અને ઓળખ કેન્દ્રમાં છે. અને આ કળા સમાજની જે મોટી ચિંતાઓ છે, ઓળખની રાજનીતિ, એઇડ્સ જેવી બીમારીઓ, બાયોટેકનોલોજી, એની સાથે જોડાઈ છે.
હવે આવીએ એ મુદ્દા પર જે તમે શરૂઆતમાં કહ્યો હતો, રાજકીય કળાનો વિરોધાભાસ. ઘણા કલાકારો તો સીધી રીતે રાજકીય મુદ્દાઓ પર કામ કરે છે ને, યુદ્ધ, અસમાનતા, પર્યાવરણ.
હા, બિલકુલ. અને સ્ટેલા બ્રાસ આ કલાકારોના ઈરાદા પર શંકા નથી કરતા. એ સ્વીકારે છે કે ઘણા કલાકારો ખરેખર સામાજિક રાજકીય મુદ્દાઓ, પોલિટિક્સ ઇન ધ ગેલેરી, ઉઠાવવા માંગે છે. પણ એ સવાલ ઉઠાવે છે એની અસરકારકતા પર.
કેવા સવાલ? અસરકારકતા પર
મુખ્ય સવાલ એ છે કે જ્યારે આ વિરોધ કરતી કળા એ જ મોંઘીદાટ કમર્શિયલ ગેલેરીમાં વેચાય છે, એ જ મોટા ઉદ્યોગપતિઓના કલેક્શનનો ભાગ બને છે, અથવા તો સરકાર દ્વારા ભંડોળ મેળવતા મ્યુઝિયમમાં માનભેર પ્રદર્શિત થાય છે, ત્યારે શું તે પોતાની અસલ ધાર ગુમાવી દે છે? શું એનો વિરોધ પોકળ બની જાય છે?
ઓહો, એટલે કે કળા જે સિસ્ટમની ટીકા કરવા નીકળી છે એ જ સિસ્ટમનો એક ભાગ બનીને રહી જાય છે, જાણે કે સિસ્ટમ પોતે જ પોતાની ટીકાને પણ મેનેજ કરી લેતી હોય એવું.
બરાબર સમજ્યા. સ્ટેલા બ્રાસ આને ઘણીવાર સંસ્થાકીય ટીકા, ઇન્સ્ટિટ્યુશનલ ક્રિટિક કહે છે. એટલે કે કલાકાર જાણે મ્યુઝિયમની અંદર ઊભા રહીને જ મ્યુઝિયમ પર આંગળી ચીંધે, પણ શું એનાથી મ્યુઝિયમની કે ગેલેરીની મૂળભૂત રચનામાં કોઈ ફેર પડે છે?
સ્ટેલા બ્રાસ શું માને છે?
સ્ટેલા બ્રાસ માને છે કે ઘણીવાર નહીં, વિરોધ કરવો એ પણ એક વેચાણપાત્ર સ્ટાઇલ બની જાય છે. કળા જગત આવી કળા બતાવીને એમ દેખાડી શકે છે કે જુઓ, અમે કેટલા સામાજિક રીતે જાગૃત છીએ, પણ મૂળભૂત જે શક્તિ સંબંધો છે એ તો એવાને એવા જ રહે છે. આ જ મોટો વિરોધાભાસ છે. શું કળા ખરેખર એ હાથને કરડી શકે છે જે તેને ખવડાવે છે?
એમણે કલ્ચર વોર્સનો પણ ઉલ્લેખ કર્યો છે, ખરું? એ શું છે?
હા, એ એવા વિવાદોની વાત કરે છે જે કળાને લઈને થાય છે, જેમ કે રોબર્ટ મેપલથોર્પની ફોટોગ્રાફી જેના પર અશ્લીલતાનો આરોપ મુકાયો હતો, કે પછી ક્રિસ ઓફિલી જેમણે પેઇન્ટિંગમાં હાથીના છાણનો ઉપયોગ કર્યો હતો અને મોટો વિવાદ થયો હતો. આ વિવાદો બતાવે છે કે કળા કેવી રીતે સમાજના ઊંડા ધાર્મિક, નૈતિક અને રાજકીય મતભેદોનું કેન્દ્ર બની શકે છે.
તો આટલું બધું ઊંડું વિશ્લેષણ કર્યા પછી સ્ટેલા બ્રાસ કળાની આજની સ્થિતિ, ધ સ્ટેટ ઓફ આર્ટ વિશે શું નિષ્કર્ષ કાઢે છે? શું બધું નિરાશાજનક જ લાગે છે એમને?
એમનું ચિત્રણ ચોક્કસપણે ગંભીર તો છે જ. એ કહે છે કે આજની કળા આપણા સમાજનું જ પ્રતિબિંબ છે. એમાં દેખાતી અસમાનતાઓ, સેલિબ્રિટી અને પૈસા પ્રત્યેનું જે આકર્ષણ છે અને બજારનો જે અતાર્કિક કહી શકાય એવો તર્ક છે, એ બધું જ કળામાં દેખાય છે.
એટલે કળા જગત પણ હવે એકદમ પ્રોફેશનલ.
હા, એકદમ પ્રોફેશનલ બની ગયું છે અને વૈશ્વિક અર્થતંત્ર સાથે પૂરેપૂરું જોડાઈ ગયું છે. એટલે એની સાચી વિરોધ કરવાની શક્તિ કેટલી બચી છે એના વિશે શંકાશીલ છે.
પણ શું કોઈ આશાનું કિરણ નથી દેખાતું?
જુઓ, એ સીધો જવાબ નથી આપતા, પણ સાવ નિરાશાવાદમાં વાત પૂરી નથી કરતા. એમનો ઇશારો એ તરફ છે કે જો આપણે, એટલે કે સામાન્ય દર્શકો, વાચકો, કળા જગત કેવી રીતે કામ કરે છે એ સમજી જઈએ, તો એ સમજણ પોતે જ એક શક્તિ છે.
અચ્છા.
એમનું વિશ્લેષણ આપણને એક વિવેચનાત્મક દ્રષ્ટિ આપે છે અને એ પણ યાદ અપાવે છે કે મ્યુઝિયમ, ગેલેરી, આર્ટ સ્કૂલ જેવી સંસ્થાઓ, ઇન્સ્ટિટ્યુશનલ પાવર અને કલ્ચરલ ઓથોરિટી પણ કળા શું છે અને શું હોવી જોઈએ એ ઘડવામાં મોટો ભાગ ભજવે છે. કદાચ એક વધુ જાણકાર અને સવાલ પૂછતી જનતા પરિવર્તન તરફનું પહેલું પગલું હોઈ શકે.
સરસ. તો આ આખી ચર્ચામાંથી કેટલાક મુખ્ય મુદ્દાઓ, જેને આપણે કહીએ કે ટેકઅવેઝ, એ તારવીએ જે આપણને યાદ રહી જાય. પહેલો અને કદાચ સૌથી મોટો આહા મુમેન્ટ કયો ગણાય?
મારા મતે પહેલો મુદ્દો એ છે કે કળાનું ડીએનએ હવે બજાર નક્કી કરે છે. આપણે ભલે કળાને શુદ્ધ સર્જનાત્મકતા માનતા હોઈએ, પણ સ્ટેલા બ્રાસનો મોટો ઘટસ્ફોટ એ છે કે આજની કળાનું અસ્તિત્વ જ મોટે ભાગે બજાર આધારિત છે. એ એક લક્ઝરી વસ્તુ છે, એક રોકાણ છે અને કલાકાર પણ જાણે એક બ્રાન્ડ છે.
આવું તો આપણે ફિલ્મો કે સંગીતમાં પણ જોઈએ છીએ ને, જ્યાં સ્ટાર વેલ્યુ અને બ્રાન્ડિંગ કેટલું મહત્વનું બની ગયું છે.
બરાબર. બીજો મુદ્દો હતો વૈશ્વિકીકરણનો, એટલે બીજો ટેકઅવે વૈશ્વિક સ્ટાઇલ વિરુદ્ધ સ્થાનિક મૂળ. આંતરરાષ્ટ્રીય કળા જગત એક એવી ગ્લોબલ ભાષા બનાવે છે જે ઘણીવાર સ્થાનિક સંસ્કૃતિ અને સંદર્ભોથી થોડી દૂર હોય એવું લાગે. આ પશ્ચિમી પ્રભાવ અને સાંસ્કૃતિક ઓળખ પર સવાલ ઊભા કરે છે.
હા, આપણે ભારતમાં પણ અનુભવીએ છીએ કે કેવી રીતે વૈશ્વિક ફેશન કે સંગીતના ટ્રેન્ડ સ્થાનિક પરંપરાઓ પર અસર કરે છે. ત્રીજો મુદ્દો પેલો વિરોધાભાસવાળો હતો.
હા, ત્રીજો ટીકાનો વિરોધાભાસ. કળા જે સિસ્ટમની ટીકા કરવાનો દાવો કરે છે એ જ સિસ્ટમનો ભાગ બની જાય છે. વિરોધ પોતે જ એક વેચાણપાત્ર પ્રોડક્ટ બની જાય છે. આ આપણને વિચારવા પ્રેરે છે કે શું સમાજમાં અન્ય પ્રકારના વિરોધ, જેમ કે કેટલીકવાર એનજીઓની કામગીરી, એ પણ આવા જ વિરોધાભાસનો શિકાર બને છે કે કેમ.
ચોથો મુદ્દો દેખાવ અને ઊંડાણ વિશે હતો ને.
હા, ચોથો દેખાવનું વર્ચસ્વ, કદાચ ઊંડાણના ભોગે. મીડિયા અને છબીઓના આ યુગમાં કળા વધુને વધુ જોવાલાયક એટલે કે સ્પેક્ટેક્યુલર બનવાની કોશિશ કરે છે. મોટી, ભડકીલી, ક્યારેક શોકિંગ. શું આના કારણે એમાં રહેલું ઊંડાણ કે વિચાર ઓછો થઈ રહ્યો છે? શું કળા ફક્ત એક ઇન્સ્ટાગ્રામ મોમેન્ટ બની રહી છે?
અને પાંચમો, ઉચ્ચ અને નિમ્ન સંસ્કૃતિનું મિશ્રણ.
બરાબર. પાંચમો, ઉચ્ચ અને નિમ્ન કળાની ભેળસેળ. ઉચ્ચ કળા પોપ કલ્ચરમાંથી પ્રેરણા લે છે, પણ પોતાનો જે એલિટ દરજ્જો છે એ જાળવી રાખે છે. જેમ આપણે જોઈએ છે ને કે કેવી રીતે મોટા ફેશન ડિઝાઇનરો સ્ટ્રીટ સ્ટાઇલમાંથી આઈડિયા લે, પણ પછી એની કિંમત હજારો લાખોમાં હોય.
સ્ટેલા બ્રાસના વિચારો ખરેખર બહુ ધારદાર છે. એમણે જે કહ્યું કે બજાર માત્ર કળા વેચતું નથી, તે નક્કી કરે છે કે કઈ કળા બનશે. આ ખરેખર બહુ શક્તિશાળી નિરીક્ષણ છે. બજાર કેટલું સક્રિય રીતે કળાને આકાર આપી શકે છે.
અને પેલો રાજકીય કળા વિશેનો વિચાર પણ કેટલો મહત્વનો છે. આજની ઘણી રાજકીય કળા અસંતોષ વ્યક્ત કરવાનું એક સલામત સંસ્થાકીય સ્વરૂપ બની ગઈ છે, જે તેને ટેકો આપતી સિસ્ટમ માટે કોઈ ખરો ખતરો ઊભો કર્યા વગર ક્રાંતિનો દેખાવ આપે છે. આ આપણને કોઈપણ પ્રકારની સલામત ટીકા પર સવાલ ઉકાવા પ્રેરે છે નહીં.
તો આ બધી વાતોનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ? આપણે સામાન્ય માણસ તરીકે આ વિચારોને કઈ રીતે વાપરી શકીએ?
અનેક રીતે વાપરી શકીએ. પહેલું તો આપણી વિવેચનાત્મક રીતે જોવાની શક્તિ વિકસે છે. હવે પછી કોઈ આર્ટ ગેલેરી કે મ્યુઝિયમમાં જઈએ ત્યારે ફક્ત મને ગમ્યું કે ના ગમ્યું એટલું વિચારવાને બદલે આપણે પૂછી શકીએ, આ અહીં કેમ છે? આના પૈસા કોણે આપ્યા હશે? આની આટલી બધી કિંમત શું કહેવા માંગે છે? શું આ ખરેખર કંઈક નવું કે પડકારજનક કહે છે, કે પછી ફક્ત એક સુંદર શણમાર જેવું છે?
બીજું, કદાચ આપણે આપણી આસપાસની સંસ્કૃતિને વધુ સારી રીતે સમજી શકીએ છીએ. ફિલ્મ હોય, સંગીત હોય, ફેશન હોય, પુસ્તકો હોય, આ બધામાં બજાર, બ્રાન્ડિંગ અને દેખાવ કેવી રીતે કામ કરે છે એ સમજવામાં મદદ મળે.
ત્રીજું, પૈસા અને પાવર કેવી રીતે કામ કરે છે તેની સમજ વધે છે. કળા જગત કેવી રીતે ધનિકો અને શક્તિશાળી લોકો સાથે જોડાયેલું છે તે જાણવાથી એનો જે ભય કે રહસ્યમયતા આપણને લાગતી હોય એ ઓછી થાય છે. અને આ સમજ આપણને સમાજની બીજી સિસ્ટમ્સને સમજવામાં પણ મદદ કરી શકે.
અને મીડિયા વિશેની આપણી સમજ પણ વધે છે એમ કહી શકાય.
ચોક્કસ. આપણે મીડિયાના વધુ સારા ગ્રાહક બનીએ છીએ. કલાકારો જાહેરાત, ફિલ્મ, સોશિયલ મીડિયાની ભાષાનો કેવી રીતે ઉપયોગ કરે છે અને ક્યારેક એની ટીકા પણ કરે છે તે જોઈને આપણે પોતે પણ આપણી આસપાસની છબીઓ અને સંદેશાઓ પ્રત્યે વધુ જાગૃત થઈ શકીએ છીએ.
તો છેલ્લે એમ કહી શકાય કે કળા જગતે જાણે સમાજનો એક નાનકડો અરીસો છે.
હા, સ્ટેલા બ્રાસ લગભગ એ જ કહેવા માંગે છે. કળા જગતને સમજવું એ વ્યાપક સામાજિક પ્રવાહોને સમજવાનું એક સાધન છે. જેમ કે સંપત્તિનું કેન્દ્રીકરણ કેવી રીતે થાય છે, વૈશ્વિકીકરણની અસરો શું છે, વિરોધનું પણ કેવી રીતે બજારીકરણ થઈ જાય છે, આ બધું સમજવા માટે કળા જગત એક કેસ સ્ટડી જેવું છે.
આ સમગ્ર ચર્ચામાંથી મને જે વાત ખાસ સ્પર્શી ગઈ તે એ છે કે બજારનો પ્રભાવ કળાની રચનાત્મક પ્રક્રિયા પર કેટલો ઊંડો હોઈ શકે છે. કલાકારની ઓળખ પોતે જ એક બ્રાન્ડ બની જાય એ વિચાર ખરેખર ચોંકાવનારો લાગ્યો.
અને મારા માટે જે નોંધપાત્ર વાત છે એ છે કે આટલા બધા બજારના દબાણ અને વિરોધાભાસો હોવા છતાં કલાકારો હજુ પણ પડકાર ફેંકવાનો, સવાલો ઉઠાવવાનો પ્રયાસ કરતા રહે છે. ભલે એમની અસરકારકતા પર પ્રશ્નો ઊભા થાય, પણ પેલી જે વિવેચનાત્મક અભિવ્યક્તિ છે એ કોઈકને કોઈક સ્વરૂપે જીવંત રહે છે.
તો આખરી સંદેશ કદાચ એ જ છે કે સમકાલીન કળાને સમજવા માટે આપણે ફક્ત કલાકૃતિ સામે જોઈને અટકી ન જવું જોઈએ, પણ તેની પાછળનું આખું તંત્ર, પૈસા, પાવર, સંસ્થાઓ, મીડિયા, એ બધાને સમજવાની કોશિશ કરવી પડશે.
બિલકુલ. સ્ટેલા બ્રાસ આપણને કળાને માત્ર સુંદરતાની દ્રષ્ટિએ નહીં, પણ સમાજશાસ્ત્રીય, આર્થિક અને રાજકીય દ્રષ્ટિએ જોવાનો શીખવે છે, અને એ રીતે એ આપણને વધુ જાણકાર અને વધુ સજાગ દર્શક બનાવે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.